તારીખ 12/7/1977 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 551 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન.
આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. શું કહે છે? પરિણામની જે ચંચલતા છે તે પર વિષયમાં, બંધન વિષયમાં ઉપયોગની જે અસ્થિરતા છે એ અસમાધિ પરિણામ છે. આમ તો નિયમ એવો છે કે પર વિષયમાં ઉપયોગ ટકી શકે નહીં. ચાહે એ પર વિષય પ્રિય હોય તો પણ ઉપયોગ એમાં ટકી શકે નહીં. વિષય બદલે છે એટલે સ્વમાં ઉપયોગ ન હોય ને પરમાં ઉપયોગ હોય ત્યારે અસ્થિરપણે ને અચંચળપણે જિંદગીને તો બદલા જ કરે છે. ક્યાંય સ્થિર રહી શકતો એવા આત્મપરિણામની અસ્વસ્થતા છે. અને અસ્વસ્થતા હોય ત્યારે નિયમથી આકુરતા હોય ને હોય છે. તે અસમાધિ પરિણામ છે. અને આત્મપરિણામની સ્વસ્થતાને એટલે આત્મામાં આત્માના પરિણામ રહે સ્થિરપણે તેને ભગવાને સમાધિ કહી છે. જ્ઞાનેન્દ્રદેવે એમને સમાધિ પરિણામ અથવા સ્થિર પરિણામ અથવા અચંચળ પરિણામ કહ્યા છે. એવા ચંચળતાવાળા પરિણામ છે. તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. એમને કહ્યું કે ન્યાયથી ને તર્કથી સાચું દેખાય છે. ન્યાયથી આ વાત બરાબર છે એમ ન કહી આવ્યા, પણ તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. અમારા અનુભવથી પણ, કેમ કે કાં તો ચંચળતાનો અનુભવ હોય કાં તો અચંચળતાનો અનુભવ હોય, બેમાંથી એક અનુભવ તો જીવને હોય જ છે. તે અનુભવથી એ જે સ્થાનમાં ઊભો છે એ સ્થાનમાં એની સત્યતા અને અસત્યતા પારખી શકે છે, સમજી શકે છે. એટલે એમ કહ્યું છે અનુભવ જ્ઞાને જોતા એ પરમ સત્ય છે, ઉત્કૃષ્ટ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, હવે ગ્રસ્ત છે પોતે, સામે બીજા મુમુક્ષુઓ પણ ગ્રસ્તો છે, પછી અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામ સ્વસ્થ રાખવા એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે. તો પછી બીજા જીવને વિશે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. આ તીર્થંકર એટલે ગ્રસ્ત અવસ્થામાં જે તીર્થંકર હોય એ રાજ્યાદિ વગેરે ચલાવે, કેમ કે રાજાઓ ક્ષત્રિયો હતા ને, તો ત્યાં ભલે સમ્યક દર્શન હોય, સમ્યક દર્શનને યોગ્ય આત્મસ્થિરતા હોય તો પણ એ જે પ્રકાર છે વૈવતનો એ બધી અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામ સ્વસ્થ રાખવા એ વિષમ પ્રવૃત્તિ છે, એ મેળ ખાય એવી પ્રવૃત્તિ નથી. એવી વિષમ પ્રવૃત્તિ તીર્થંકર જેવાથી કઠણ કઈ છે તો બીજા પ્રાણીઓ એમ કહે કે ના ના અમને વાંધો નથી, અમે તો આ પણ કરીએ ને અમે તો આ પણ કરીએ, બિલકુલ બની શકે એવું નથી. આમાં વહીવટ કરવા જેવો નથી વાત આવી દીધું ભાઈ. વિષમ પ્રવૃત્તિ છે, અસ્વસ્થ કાર્યની એ બધી પ્રવૃત્તિ છે. એમાં એમ રાખવા જેવું નથી કે અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરીએ તો અમને વાંધો નહીં આવે, અમે બરાબર ટકી જશું, એમ અસ્વસ્થકારીની પ્રવૃત્તિના પક્ષમાં આવવા જેવું નથી, એ અભિપ્રાય છે, અનુકૂળ નથી. એ અભિપ્રાય છે આત્માના સ્વરૂપને સ્વભાવને પ્રતિકૂળ અભિપ્રાય છે. ફરીને અસ્વસ્થકારીની પ્રવૃત્તિ કરવી અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા પાછા એવી વિષમ પ્રવૃત્તિ, એને વિષમ પ્રવૃત્તિ કહી શકાય, એવી વિષમ પ્રવૃત્તિ સ્ત્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કઈ છે. ઉત્કૃષ્ટ સામર્થ્યના ધરનાર હતા અને બહુ ભાગ તો ક્ષાયિક સમ્યક દર્શન લઈને આવે છે. ચરમ શરીરી તો હોય છે, ક્ષાયિક ન હોય તો પણ ક્ષાયિક એને થઈ જાય છે, ચરમ શરીરી તો હોય છે. કેટલી યોગ્યતા હશે, ગૃહસ્થની પ્રવૃત્તિની સ્થિતિમાં પણ ઘણી યોગ્યતા હોય તો પણ એમને એ વિષમ પ્રવૃત્તિ બનવી કઠણ કહી છે. કઠણ કહી છે એનો અર્થ એ છે કે એ કરે છે તો પણ એને એ કઠણ પડે છે. પ્રવૃત્તિ કરવી એને કઠણ પડે છે, સહેલી પડતી નથી. કેમ કે પોતાનો જે પ્રયત્ન છે એ પ્રયત્નથી વિરોધ ઉપયોગ જાય છે, એને એક દ્વંદ્વ સમાન છે, લડાઈ જેવું છે, યુદ્ધ જેવું છે, એને કઠણ પડે છે. એ બાજુ જેવું સહેલું નથી પડતું, કઠણ પડે છે. આત્મામાં આવવું સહેલું છે પણ બીજી બાજુ જેવું એને મુશ્કેલી વાળું લાગે છે. તો પછી બીજા જીવને વિશે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. બીજાને માટે પણ એ કઠણ જ છે, એ અઘરું છે. એટલે એ વિષમ પ્રવૃત્તિ કરે અને આત્મામાં પણ પ્રગતિ કરે બેને મેળ ખાતો નથી. પોતાને તો આ 27-28 વર્ષે એવું છે, કાવ્ય જે લખ્યું છે એમાં એ લખ્યું છે કે અમારે તો આ વખતે વૈરાગ લીધો છે આ સમયમાં, પણ શું કરીએ, જેમ જેમ ખસવા માંગીએ છીએ એમ ઉદય વધતો જાય છે. એનો અર્થ એ છે કે અમારે વધારવો છે અને અમે ઉલઝીને પડીએ છીએ એમ નથી, પણ કોઈ એવો જ પ્રકાર છે કે અંદરથી તો હટવા માંગીએ છીએ પણ બહારથી તો પ્રવૃત્તિ વધતી જોવામાં આવે છે. અભ્યંતર પરિણામ અવલોકનમાં એ લીધું કાવ્ય લીધું છે ને, અંગત કાવ્ય એટલે મૂળમાં જ પહેલા જ થાય કંઈ જોવાનું આજે ફોટો પહેલા ભાગમાં. સંકિત શુદ્ધ પ્રકાશ રહ્યો કૃત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ આવો ભાષણ રહ્યો. ત્યાં આવ્યો રે ઉદય કારમો બહુ જ્ઞાન, ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે એમ છે. ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. પરિગ્રહનો ઉદય, વધતો પરિગ્રહ હતો એને એ કારમો ઉદય કહ્યો. આ બાજુ પરિગ્રહ વધતો હતો તો પછી એ કારમો પ્રપંચ વાળો ઉદય આવ્યો. પાપી જેમ જેમ હડસેલીએ, પ્રયત્ન હડસેલવાનો છે, જેમ જેમ હડસેલીએ તેમ વધે અને ઘટે રંચ રે. વધતું એમ રી ચાલ્યું હવે દિશે ક્ષીણ કાંઈ રે, ક્રમે કરીને તે દિશે એમ ભાષે મન માહી રે. યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રે. થોડું પ્રવૃત્તિનો એ પ્રકાર હતો, એ ભાવ હતો રાગનો. યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રે, સત્ય વચ્ચે આવે એમ થયો નિર્ધાર. વેપારમાં વધારે ઉદયમાં જોડાવાનું હતું એના ઉપર. કોઈ પણ પદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈ પણ પરપદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે. એટલે મેળવવાની ઈચ્છા છે અને વિયોગ ન થાય એની ચિંતા છે કોઈ પણ પરપદાર્થ. આબરૂ, પૈસા, કુટુંબ પરિવાર એ બધુંમાં આવી જાય છે. તેને શ્રીજીન આર્ત ધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો એ આર્ત ધ્યાનની વ્યાખ્યા કરી. સંસારીજીને, મિથ્યાદ્રષ્ટિજીને નિરંતર આત્મધ્યાન પરિણામ હોય છે. એ જીવ નિરંતર આત્મધ્યાન પરિણામી હોય છે. આ મેળવું અને મેળવેલું મારું જાય નહીં, આવેલું જાય નહીં, જાય એની ચિંતા અને ન હોય એને આ મેળવવાની ઈચ્છા રાગ. એને આર્ત ધ્યાન કહે છે, તેને શ્રીજીને આર્ત ધ્યાન કહે છે. આર્ત ધ્યાનનું ફળ છે કિરીન બધું નથી, પણ એ આર્ત ધ્યાનનું ફળ છે કિરીન બધું. તેમાં અંદેશો ઘટતો નથી, એમાં કોઈ શંકાનું સ્થાન છે. ત્રણ વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપ ભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે, તો પોતા માટે લીધું છે. દ્રઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે તે પ્રવૃત્તિ અદ્રઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સંયુક્ત થવા નડે એમાં આશ્ચર્ય નથી. શું કહે છે? સંયુક્ત દ્રષ્ટિ હોય, વૈરાગ દ્રઢ હોય, તો એના ચિત્તને પણ એ પ્રવૃત્તિ વિક્ષેપ કરે છે, બાધા કરે. એવી જ્યાં સ્થિતિ છે તે પ્રવૃત્તિ અદ્રઢ વૈરાગવાન જીવને સામાન્ય કક્ષાના મુમુખ સુધી કલ્યાણ સન્મુખ ન થવા દે, સમ્યક દર્શન સન્મુખ ન થવા દે, તો એમાં કાંઈ આશ્ચર્ય છે? આ પ્રવૃત્તિ છે એ સંકોચવી જોઈએ, સંસારની પ્રવૃત્તિ સંકોચવી જોઈએ મુમુખ સુએ, એનો આમાં સંકેત છે કે બાહ્ય પ્રવૃત્તિ સંસ્કૃતિને પણ એને પોતાના કલ્યાણના પુરુષાર્થમાં ઉદ્યમ બંધ રહેવું જોઈએ. પાછું એમ નહીં કે બાહ્ય પ્રવૃત્તિ તો સંક્ષેપ કરે, પણ પાછા સ્વરૂપનો ઉદ્યમ એમાં પ્રમાદ રહે તો એ પ્રવૃત્તિ સંક્ષેપ નિરર્થક છે, એનો કાંઈ અર્થ થતો નથી. એ પાછું બાધાનું કારણ નવું થાય. એ બાધાનું કારણ એવું નવું થાય કે આના કરતાં એ જોરદાર બાધાનું કારણ થાય, પછી આ તકલીફ જોખમ છે. એમાં એક એક વાત એવું છે, કોઈ પણ વિષયમાં ધર્મનું ક્ષેત્ર જ એવું ગંભીર અને જવાબદારી વાળું છે કે એમાં બીજું બહારથી ફેરફાર કરી નાખે અને અંદરનો ફેરફાર ન કરી શકે તો એમાં લાભના બદલે નુકસાન થયા વિના એવી પરિસ્થિતિ છે. એટલા તો આગળ કહી એમ કહી ગયા છે પોતે આનંદજીના એક પદથી. ભારત વારની સોલી દોહલી ચૌદમા જનતાની ચરણ સેવા. તલવારની ધાર ઉપર ચાલવું તો સહેલ થાય, પણ જિનેન્દ્રના માર્ગ ઉપર ચાલવું એ એટલું સહેલું નથી એમ કહી દીધું. લોકો તો એમ હવે કે છે કે ગુરુદેવે તો પકા પકાયા હલવા શેરો શેરો હિન્દીમાં હલવાને શેરો કહે છે એ આપી દીધો, એટલે હવે એમને કાંઈ વાંધો નથી, મહેનતથી મહેનત નહીં પડે એમ કરીને પ્રમાદમાં જવા દેવું નથી. એ તો સમજવું સહેલું પડે એટલી વાત છે. પુરુષાર્થ તો તથારૂ પુરુષાર્થ થયા વિના કોઈને એવી યથાયોગ્ય દશા ઉત્પન્ન થાય એવું તો કદી ત્રણ કાળમાં કોઈને માટે બન્યું નથી ને બનવાનું નથી. એ તો એમ જ છે, એમાં એમ નથી કે તે પ્રકારની પુરુષાર્થ યોગ્ય દશા જ થતી નથી અને પરમાર્થનો વિષય ઘણો સ્પષ્ટ થયો માટે પ્રણમી જાય એમ કઈ છે ને, સમજવો સહેલો પડે. જે પોતાની બુદ્ધિએ એકલી આસે સંશોધન કરવા જાય તો એને સૂઝ આવવામાં જરા કઠણ પડે, અંદરની સૂઝ ન આવે. એના બદલે આને સત્પુરુષ દ્વારા તરત જ હિંસ મળે, અને પાત્રતાનો પુરુષાર્થ હોય તો વાર લાગે નહીં. એટલું થાય. એક બીજી વાત એ લખી છે એની અંદર કે જેટલી સંસારને વિશે સાર પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે. એટલે કે સંસારમાં કાંઈ પણ સારભૂત છે એવું કાંઈ પણ સંસારને વિશે એને કિંમત આવે એને પોતાની બાજુની ન્યૂનતા છે, એ ખામી છે, એ ક્ષતિ છે, એમ તીર્થંકરે કહ્યું છે. ભગવાને એમ કહ્યું છે, એમ કરી નાખ્યું. જીને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. જેટલું કોઈ વિસ્તાર કયો હોય દિવ્ય ધ્વનિમાં તો એ બધાનું તાત્પર્ય એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. આ પ્રયોજન છોડીને કોઈ વાત કરી નથી. આ પ્રયોજન ઉપર વાત કરી છે કે જેટલો કોઈ વિસ્તાર છે, પદાર્થના જેટલા ભાવો કયા છે, એ તમામ ભાવનું એક જ પ્રયોજન છે કે જીવને એન કેન પ્રકારે એને આત્મા પ્રગટ થવો જોઈએ. એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થવું જોઈએ. આત્મા સાંભળવો, આત્મા વિચારવો, આત્મા નિધિધ્યાસવો અને આત્મા અનુભવવો, એવી એક વેદની શ્રુતિ છે. આ ચાર વેદ છે ને, આત્મા સાંભળવો, આત્મા વિચારવો, નિરીધ્યાસો. નિરીધ્યાસ એમનો પારિભાષિક શબ્દ છે વેદનો. જૈન પરિભાષામાં નિરીધ્યાસ શબ્દનો ઉપયોગ એટલો નથી, વેદમાં વધારે છે. આત્મા સાંભળવો, વિચારવો, નિરીધ્યાસો, અનુભવવો, એવી એક વેદની શ્રુતિ છે. અર્થાત જો એક એજ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરીને પાર પામે એવું લાગે છે. આ સ્પષ્ટ વાત છે. સાંભળવો તો આત્મા સાંભળવો અને વિચારવો તો આત્મા વિચારવો. આ તો એમ પૂછે કે આજે તમે વ્યાખ્યાન સાંભળ્યું તો પ્રવચનમાં શું નવીન આવ્યું એમ પૂછે ને. નવીન શું આવ્યું ભાઈ? એક વાર પ્રશ્ન પૂછે તો ગણધરદેવ તો ચાર જ્ઞાનના ધણી છે. ચાર જ્ઞાનના ધણી છે ને એટલું સામર્થ્ય કે અંતર્મૂર્તમાં 11 અંગને 12 અંગની રચના કરે છે. 11 અંગને 14 પૂર્વક જો કે 12 અંગની રચના કરે છે. તો જે અંતર્મૂર્તમાં 12 અંગની રચના કરી શકે અને ચાર જ્ઞાન જેને હયાત છે એવા ગંધર્વદેવ રોજ ઉઠીને દિવ્યધ્વનિમાં શું સાંભળતા છે? એમાં પછી નવું શું બાકી સાંભળવાનું રહે છે? નવું સાંભળવું છે એમ નથી, એને આત્મા રૂપે છે ને એ આત્મા સાંભળવા આવે છે. એટલો રાગ છે ને સાંભળવાનો, સદમસ્ત છે. અને તીર્થંકર દેવ પ્રત્યે એમને રાગ છે, સંજલનનો ભલે રાગ છે. સામાન્ય પ્રાણીનો એવો નથી હોતો, તો પણ એ સાંભળવાનો રાગ છે તો એમાં એને આત્મા સાંભળવો છે. બીજો એને રાગ છે એમ તો છે, એમાં કઈ નવું સાંભળવું છે આટલું 12 અંગ રચના એ સિવાય હવે કઈ નવું આવે છે કે નહીં દિવ્ય ધ્વનિમાં, એવો કોઈ જિજ્ઞાસાનો પ્રશ્ન નથી ત્યાં. એ તો પોતાનું જે દેહદ સામર્થવાન સ્વરૂપ છે, અનંત સ્વભાવ સ્વરૂપ છે, એની અનંતતાને પૂરેપૂરા પહોંચી વળ્યા નથી. તેથી કિંચિત માત્ર જે રાગ રહ્યો છે, એમાં પણ એ આત્મા જ એને સાંભળવો ગમે છે, એ આત્મા સિવાય બીજું કઈ સાંભળતા નથી. એમ છે કે નવો ન્યાય આવે છે કે નહીં, સાંભળવામાં કોઈ નવો ન્યાય આવે છે કે નહીં, એ સાંભળવાનું લક્ષ હોવું ઘટે નહીં, એમ એમાંથી સંકેત નીકળે છે. આ તો હું મુક્ષુને માટે લીખું છે ને, કે સાંભળવો તો એક આત્મા સાંભળવો. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અનંત અનંત સામર્થ સ્વરૂપ છે, અનંત સ્વભાવ સ્વરૂપ છે. કોઈને એમ લાગે પણ એ તો એના એ શબ્દ રોજ આવે, એમાં શું સાંભળવું, એવું નથી. એની અંદર જેને રૂચે છે એને તો એનો ભાવ ભાસીને વધારે વધારે રૂચિની ઉત્પત્તિ થાય છે, એમાં એને કંટાળો આવતો નથી. પણ આવીને એ સિનેમાના ગીતો લોકો સાંભળે છે કે નહીં, રેડિયા ઉપર નવું આવે, એની વિષયને એનો એ શબ્દોને ફરી ફરીને ગાય ને ફરી ફરીને સાંભળે છે કે નહીં, તો એમાં રૂચે છે ત્યારે ફરીને સાંભળે છે કે કંટાળો આવે છે એટલે ફરીને સાંભળે છે. નાટક જોવા જાય છે તો વંશ મોળ કરે છે ને, એક વાર વધારે સારો સારો પેલો પ્લોટ આવે તો એમ ફરીને કહે છે બરો, તો એનો અર્થ શું છે કે એનું એ હોવા છતાં એ ગમે છે, એવો એનો સિદ્ધાંત છે કે નહીં. એમ જેને પોતાની રુચિ છે, આત્મ સ્વરૂપની રુચિ છે, અને એ રુચિ એવું તત્વ છે પાછું, એમ નથી કે એ કંટાળાજનક છે. એને જો જાણવામાં આવે, જીવું છે એવું જાણવામાં આવે, તો એ રૂચે એવું એ સ્વરૂપ છે. એને સાંભળવો વિચારવો તો એને જ વિચારવો અને બીજો વિચાર કરવો નહીં, એમ એમ આવી ગયું છે. નિધિધ્યાસમાં એનું ઘોલન કરવું અને એનો જ અનુભવ કરવો, એવી એક વેદની શ્રુતિ છે. એ તો એ નામે વાત કરી છે, વેદને નામે આવી વાતો ત્યાં પણ છે, એટલે એ વાત બરાબર છે ત્યાં તો, એમ કેવું છે, પક્ષ નથી. હા, ચારોનું બી પણ વેદ કયા છે, પણ આ તો એમને તો પેલું વાંચન હતું ને, એ બાજુનું વાંચન હતું. નિધિધ્યાસનનો અર્થ ઘોલન છે, વિચાર અને વિચારપૂર્વક વધારે ને વધારે એનું ઘોલન થાય તો એને નિધિધ્યાસન કહે છે. જાતનો એ અભ્યાસ છે, અંતર અભ્યાસ છે વારંવાર. ગુરુદેવ નરસિંહ મહેતાના નામે એમ છે કહેતા કે છે ને, એ વાત ઠીક છે, બરાબર છે. એમ કહેવું છે કે એક આત્માનું તત્વ ચિંત્યા વિના બધી સાધના સર્વ જુઠી છે. નરસિંહ મહેતા જાય છે, જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરીને પાર પામે એવું લાગે છે, તો એમાં કઈ શંકા છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના સર્વને આ પ્રવૃત્તિ કરતા કલ્યાણનો વિચાર કરવો. સુભાષભાઈ ને શું છે કે આર્થિક સ્થિતિ ઘણી સંકળાશવાળી હતી અને કાંઈ ને કાંઈ જીવન નિર્વાહ માટે પ્રવૃત્તિ કરવી પડે, ઉંમર તો મોટી હતી છતાં પ્રવૃત્તિ કરવી પડે એવી પરિસ્થિતિ હતી. એ પ્રવૃત્તિ પ્રત્યે વારંવાર એમ વિચાર જોતો હતો, એટલે ખાસ કરીને એ મુદ્દા ઉપર એમને લીધું. તો પ્રવૃત્તિ એક એવી ચીજ છે કે જે પ્રવૃત્તિમાં પડી, સંસારિક પ્રવૃત્તિમાં પડવું અને પરિણામને સ્વસ્થ રાખવા, અસ્વસ્થકારીની પ્રવૃત્તિ કરવી અને પરિણામને સ્વસ્થ રાખવા, એ બે મેળ ખાઈ હું. તીર્થંકર જેવા જ્ઞાની વિના સર્વને આ પ્રવૃત્તિ કરતા કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચિત થવો તથા આત્મસ્વસ્થતા થવી એ દુર્લભ છે, એ ઘણી અઘરી વાત છે. એક સાથે બે ઘોડે ચડવા જતા મુશ્કેલી પડે એવું છે. એટલે નિવૃત્તિનો વિચાર કરવો, પ્રવૃત્તિ હોય તો પણ એ પ્રવૃત્તિમાંથી છૂટવાનો વિચાર કરવો, પ્રવૃત્તિ વધારવાનો વિચાર કરવો. પત્ર ત્યાં પૂરો થાય. બીજો કેટલો છે? 569. એ પણ 28 વર્ષમાં ફાગણ મહિનામાં મુંબઈથી લખેલો છે સુભાષભાઈ ઉપર. શ્રી સત્પુરુષોને નમસ્કાર. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આ એક સિદ્ધાંત છે. બીજી કોઈ રીતે દુઃખથી છૂટવાનો જગતમાં કોઈ ઉપાય છે? તમામ પ્રકારના દુઃખથી અને ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચાર વિના આ એનો એક પ્રોસેસ છે કે વિચાર દશા વિના જ્ઞાન દશાની પ્રાપ્તિ થતી નથી. એટલે પહેલા એની પૂર્વ પર્યાયમાં સ્વરૂપ સંબંધીની વિચારણા અથવા જાગૃતિ આવ્યા વિના રહેતી નથી. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. આ વાત નિમિત્ત પ્રધાનતાથી કરી છે. પણ જીવ અસત્સંગના વિષયમાં રસ રાખે છે ત્યારે એને અસત્સંગ છે ને. જો એને રસ ન હોય, સત્સંગ સિવાય એને રસ ન હોય, તો અસત્સંગનો પ્રસંગ એને પણ હોતો નથી. એ સ્વાભાવિક છે. અને અસત પ્રસંગ એટલે અહીંયા સાંસારિક કાર્યોની પ્રવૃત્તિને અસત પ્રસંગ કહેવામાં આવ્યો છે. એમાં જેને રસ છે, એનો પ્રસંગ એટલે એ પ્રસંગમાં જેને રસ છે, એવા મુમુક્ષુ જીવને વિચાર બળ પ્રવર્તતું નથી. કોઈ એમ કહે છે કે અમને બહુ વિચારો ચાલતા નથી. આવીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, કલાક તમારી સાથે બેસીને સાંભળીએ છીએ, પણ પછી કાંઈ અમારા વિચારો ચાલતા નથી એમ કહે છે કે નહીં. એનો અર્થ શું છે કે એનો રસ અસત પ્રસંગ એટલે સાંસારિક સંયોગ વિયોગની જે ઘટમાળ છે એમાં એને એટલો રસ છે કે એ સંબંધીના એને પછી વિચારો ચાલતા નથી. એનું વિચારબળ છે એ કુંઠિત થઈ જાય છે. અથવા એક દિશામાં વિચારબળ કાર્ય કરતું હોવાથી એ સ્વરૂપ પ્રત્યેના વિચારમાં એનું વિચારબળ લાગતું નથી, એટલે વિચારો આવતા નથી. એનો એક નિયમ લીધો. એમાં કિંચિત માત્ર સંશય નથી. જો વિચાર બળ ન ચાલે તો વિચાર વિના આત્મજ્ઞાન થાય, સમ્યક દર્શન થાય એ પ્રશ્ન રહેતો નથી. આ એનો સીધો હિસાબ લીધો. એના ઉપર થોડો વિસ્તાર લીધો છે. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. એક સામાન્ય વિવેક કર્યો કે જે કોઈ પ્રવૃત્તિ છે એમાં અલ્પપણું કરીને સમયનો અવકાશ લેવામાં આવે તો વિચાર બળ પ્રગટવાનો એક જગ્યા થાય છે બાહ્ય અપેક્ષાએ. અંદરમાં જો એની રુચિ ન હોય તો પાછો વિચાર બળ પ્રવર્તતું નથી. પણ પ્રવૃત્તિમાં રસ અને પ્રવૃત્તિમાં લાગ્યો રહે તો વિચાર બળ આવવાનો સવાલ જ રહેતો નથી. એટલે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી, ઘટાડવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. એક આરંભ પરિગ્રહ અસત પ્રસંગ છે એમાં અલ્પપણું કરે, અને બીજી બાજુ જેટલો સમય વધે એમાં બને એટલો વધારે સત્સંગ કરે. તો સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી હવેની પરંપરા લીધી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આટલી જગ્યા થાય છે ત્યાં વિચારની કક્ષામાં હજી તો વિચાર કક્ષા છે ને મુમુક્ષુને, તો અસત્સંગનું બળ ઘટવાથી અને સત્સંગનો આશ્રય કરવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. વિશેષ વિશેષ એને આત્માની વિચારણા ઉત્પન્ન થાય, જાગૃત થાય એવો અવકાશ એને આ પ્રસંગે થાય છે. તો સંસારિક પ્રસંગ ઘટાડે અને સત્સંગમાં વિશેષપણે રહે. કોઈને એમ કરતા છતાં ન થાય તો એની ઉપાદાનની ખામી છે, એની અરુચિનો વિષય થઈ ગયો છે, એટલે થતું નથી. બાકી રૂચિવાનને તો એટલે પોતાનું હિત કરવું છે એવી જ એને ખરેખર ખરેખર અભિલાષા છે. એને તો બાહ્ય પ્રસંગ ઘટાડે અને સત્સંગનો પ્રસંગ વધારે તો એને વિકાસ થી આવી ના એને એમ વાત લીધું છે. તો એને વિકાસ થી આવી ના એને એમ વાત લીધું છે. તમામ એમ છે કે સંસારમાં તો કોઈ કાર્ય શુભ નથી, તમામ કાર્યો અશુભ છે. પછી દુકાને જઈને વેપાર કરે ભલે પ્રમાણિકતાથી તો પણ અશુભ છે, અને ઘરે રસોઈ કરે બહેનો તો પણ એ અશુભ છે. બે છે ને ભાઈઓને આ પ્રવૃત્તિ છે. નોકરી કરતા હોય નોકરી, ધંધો વેપાર કરતા હોય છે ધંધો, ઘરમાં આ પ્રવૃત્તિ છે. એમાં તો એની બીજું તો શું છે કે પરિવાર છે, એથી બીજો પક્ષ છે એ પરિવારનો છે. આ પરિવારનું પોષણ કરવાની પ્રવૃત્તિ છે, એના પિતામાં એના પેટમાં પરિવાર રહ્યો છે. આ પરિવાર છે એ મારો છે અને એને હું બરાબર ઠીક રાખું, બધી અનુકૂળતા હોવી જોઈએ. તો એ તો શું છે કે એ અસત પ્રસંગ એટલા માટે છે કે એ પ્રત્યેની તીવ્ર રસ અને રૂટિનમાં એને આત્મબળ ઉત્પન્ન થતું નથી, આત્મવિચારનું બળ નથી આવતું. બહુ ગાઈડન્સ ઘણી છે શ્રીમદજીના વચનોમાં. મુમુક્ષુની કક્ષાને યોગ્ય જે જીવો છે એને ઘણું માર્ગદર્શન મળેલું છે. આત્મા નરક નિબોધમાં જાય એમાંથી તારવાની કોઈ ફરજ નહીં એવો પ્રશ્ન કેમ ઉપજતો નથી. પોતે જ નરક નિબોધમાં જાય. હા એમ કે ભાઈ તમે મારા પરિવારના છો, વ્યવહારે નિશ્ચિત તો કાંઈ છે ને, અને તેથી સંયોગ છે અમારો તમારો જે સંયોગ છે તેથી અમે પણ ઈચ્છીએ એમ ઈચ્છીએ છીએ કે તમે પણ આત્માનું કલ્યાણ કરો એમ ફરજ જે બજાવે તો સારી વાત છે. કેમ કે અમે પણ અનંત દુઃખમાંથી છૂટવાના પ્રયત્નમાં છીએ અને તમે પણ સર્વદુઃખથી મુક્ત થાવ. વ્યવહારે વ્યવહારના યુગે પણ તમે પરિવારમાં આવ્યા છો, તો જે રસ્તે અમે જઈએ છીએ એ રસ્તે પણ તમે ચાલો અને તમે પણ દુઃખ મુક્ત થાવ ને સુખી થાવ. એ ફરજ ખરી હજી એવી ફરજ રાખે તો હજી કાંઈક ઠીક છે. આ તો સામાન્ય જે હોય છે ને સંસારનું યોગી પરિણામ, એમાંથી આત્મવિચાર થવાનો આત્મવિચાર બળ પ્રવર્તતું નથી અસત પ્રસંગનું કારણ છે. એમાં જે રસ છે એનું કારણ છે, એ સ્પષ્ટ વાત છે અને સૌ કોઈને અનુભવ ગોચર થઈ શકે એવી વાત છે. અનુભવથી તપાસી શકે એવી વાત છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે, એટલે આત્મજ્ઞાન થવા પૂર્વે આત્મવિચાર હોય છે. આત્મવિચાર ન હોય ને એમને આત્મજ્ઞાન થાય એવી ક્રમબદ્ધ પર્યાય ના થઈ જશે. એવી ક્રમબદ્ધ પર્યાય કદી હોતી નથી, એવું ક્રમ જ નથી. અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહી તેવો મોક્ષ થાય છે એ વાત કેવળ સત્ય છે. આત્મજ્ઞાન થતાં નિર સ્વભાવ સ્વરૂપે એવો મોક્ષ થાય છે કે જે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહી છે એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે એટલે પરમ સત્ય છે, એમાં કિંચિત માત્ર ફેર પડતો નથી. પરમબુદ્ધનો નિર્ણય તો એ જ રહે છે કે જે આત્મવિચારમાં આવે છે કે સાંસારિક પ્રવૃત્તિમાં સુખ અને સુખ માનવાથી રસ, રસ તો કાંઈ મફતનો છે નહીં, અને એમાં સુખ એને ભાસે છે, ભાસે છે એટલે સાચું સુખ એમાં એને લાગે છે, તેથી એમાં એને રસ પડે છે. એને ક્રમબદ્ધની ગંધાવે હું નથી. એને ક્રમબદ્ધ શું એ કદાચ બુદ્ધિગોચર કર્યું હોય તો પણ એનો પરમાર્થ એને ભાષો નથી. તો એને વિપર્યાસ થયો છે, સત્ય સાંભળીને પણ એને વિપરીત પણ એ ખચવું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. શાસ્ત્રમાં પણ અનેક વિવિધ પ્રકારે વિષય આવે, અનેક વિવિધતાઓ, અનેક અપેક્ષાઓ, અનેક પ્રકારના ન્યાય, અનેક તર્કસંગત અનેક વાતો આવે. ચારણ યુગનો વિસ્તાર ઘણો છે, દરિયાદીઠો વિસ્તાર, પણ એ તમામનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે, અને જેટલું જાણ્યું એ બધું નિષ્ફળ છે. મોક્ષને અર્થે નિષ્ફળ છે અને સંસારને અર્થે તે સફળ છે. આમ તો કોઈ પરિણામ નિષ્ફળ હતું નથી, પણ જો એ મોક્ષ અર્થે નિષ્ફળ હોય તો જરૂર તે સંસાર અર્થે સફળ હોય. એમ છે, એ તો અર્પિતમાં અનર્પિત લઈ લેવું, પણ આમાંથી એક સંકેત એ કર્યો કે જો ભાઈ તું તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવ્યો છો તો અનેક વાતો તારી પસાર તારી સમક્ષ આવશે, અનેક વિષય આવશે, અનેક વાતો આવશે, પણ એ એક લક્ષ્ય રાખજે, ધ્યાનમાંથી એક વાત છોડી જ નહીં કે આ બધું જાણવાનો હેતુ એકમાત્ર આત્મજ્ઞાન થવાનું મારે હોવો જોઈએ. એટલે કે આત્મજ્ઞાન થવામાં આનો શું ઉપયોગ છે? આત્મજ્ઞાન થવું એટલું જ મારું જો પ્રયોજન છે તો એ પ્રયોજનમાં મને આ કેટલું ઉપયોગી ને કાર્યકારી છે, એટલા પૂરતો જ એમાં તું લક્ષ્ય રાખજો, ને એથી વધારે લક્ષ્ય રાખીશ. એમાં ઉપયોગી તને ન લાગે તો તું છોડી દેજે, એના ઉપર ધ્યાન આપી. ભલે શાસ્ત્રનો વિષય હોય તો તારે કામ ન નથી, પણ આ તો જાણ્યું હશે તો કોકને ખુલાસો કરવા થશે. એમ કોકના હતું જે સાંભળે છે કે વાંચે છે એને પોતાને માટે કાંઈ વાંચવાને સાંભળવાનું રહેતું નથી, કેમ કે વિરુદ્ધ લક્ષ છે. પર લક્ષ છે તે વિરુદ્ધ લક્ષ છે. એટલે એમ કહ્યું કે સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ એટલે ગમે તેટલું વિસ્તારથી પદાર્થના સ્વરૂપનું કથન આવે તો પણ પ્રયોજન તો માત્ર એક આત્મજ્ઞાન કરવું તે જ છે. પોતાના સ્વરૂપનો અનુભવ કરવો, સ્વસંવેદન જ્ઞાન થવું એને આત્મજ્ઞાન કહ્યું છે. એ એક જ પ્રયોજન છે. જો આત્મજ્ઞાન ન થાય એટલે એ વગેરે અનેક વિવિધ પ્રકારે એને શાસ્ત્રનો અભ્યાસ થઈને પારંગત થયો હોય તો પણ એમાં આત્મજ્ઞાન ન થાય તો એને નિશ્ચયથી જાણવું કે આ બધું પરલક્ષે અભ્યાસ શું છે. પરલક્ષે બધો અભ્યાસ કર્યો છે તેથી આત્મજ્ઞાન નથી થયું એ વાત ત્યાં નિશ્ચિત થાય છે, પાકી થઈ જાય છે, તેથી એ બધું નિષ્ફળ છે. કોઈ પણ તથારૂપ યોગને પામીને, આહા જો આ વિશે બહુ સારો વિચાર, કોઈ પણ તથારૂપ યોગને પામીને એટલે એવા કોઈ દેવગુરુ શાસ્ત્ર નો યોગ મળી જાય કે જેના નિમિત્તે આત્મજ્ઞાન થાય. જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય, તથારૂપ યોગ પામીને એટલે જ્ઞાની નો સમાગમ મળતા, સત્શાસ્ત્ર નો સમાગમ મળતા, કે જેમની વાણીમાં આત્મા પ્રગટે એવી રીત પ્રત્યક્ષ પ્રગટ આવે છે, એવો જે વાણીનો પ્રકાર છે, અને એ પ્રકારને પકડે એવી જેની યોગ્યતા છે એને એનો તથારૂપ યોગ કહેવામાં આવે છે. નિમિત્ત ઉપાદાનનો મેળ, બાકી તો નિમિત્ત જે તથારૂપ હોય અને ઉપાદાનના ઠેકાણા ન હોય તો એને એ તથારૂપ યોગ કહેવામાં આવતો નથી. તેને યોગ અયોગ એમ કહ્યું છે, એને યોગ નથી પણ એ અયોગ છે. કામદેવની વસ્તુ 4-5 હજારની છે ને, કોઈ બધાને કઈ સંયોગ છે એમ કહી શકાય? જેને જેને એ સાંભળવાનો હેતુ છે એને એનું નિમિત્ત પણ લાગે છે. બાકી ગામમાં એક ગામમાં રહે છે એટલે યોગ છે એમ કહી શકાય, અને અને સાંભળવા જાય અને યોગ પરિણામમાં ન આવે અને બીજી પ્રવૃત્તિમાં એને રસ આવે અથવા પરલક્ષ રહ્યા કરે તો પણ એને યોગ અયોગ કહેવામાં આવે છે. એ પણ યોગ અયોગ થઈ ગયો, અને જેમ ગામવાળાને અયોગ છે માને પણ અયોગ થઈ ગયો, ગામમાં યોગ ગયો, ત્યાં સાંભળવા બેઠો હોવા છતાં એ ગામના પક્ષમાં એને ખટકવામાં આવે છે. કોઈ પણ તથારૂપ યોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી, એને આત્મેતમાં છે એમ કહે છે. જો એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ એટલે સમ્યક દર્શન થયું અને મોક્ષ વિશેષ દૂર થયા અને મોક્ષ મળી ગયો, એ મુક્ત થઈ ગયો એમ કહેવામાં આવે. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે, તન્મય વૃત્તિ છે, રસવાળી વૃત્તિ છે, અન્ય પરિણામમાં સ્વરૂપ સિવાયના જેટલા કોઈ રાગાદી પરિણામમાં તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે, એટલો એ મોક્ષથી પોતે આગળ છે. જો કોઈ આત્મયોગ બને એટલે કે આત્મપ્રાપ્તિ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું, એની કોઈ કિંમત થાય એવું નથી. પ્રાય મનુષ્ય દેવીના આત્મયોગ બનતો નથી એમ જાણી, ઘણું કરીને 4 ગતિમાં મનુષ્ય ગતિ સિવાય આવો દેવગુરુ શાસ્ત્રનો યોગ મળતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, એ સંબંધમાં દ્રઢ નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે, એટલે એમ કીધું કે મુમુક્ષુજીને એવો નિશ્ચય હોવો ઘટે છે કે આ આયુષ પૂરું થાય મનુષ્યપણાનું એ પહેલાં એક વાર તો ગમે તેમ કરીને દેહ છૂટવા પરિણામની દશા ઉત્પન્ન થાય તો પણ એક વાર તો સમ્યક દર્શન સુધી તો પહોંચવું ને પહોંચવું, એ તો ઓછામાં ઓછું હતું તો સમજી. આ જ દેહમાં આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે, એવી એને જો તાલાવેલી હોય તો કાંઈક કાર્ય થવાનો ચાન્સ છે, તક છે, બાકી તો એમને રૂટીન પ્રમાણે 11-5 જેમ માણસ ઓફિસે જાય છે એમ 8-9 મંદિરે જઈ આવે અને બેઠા ત્યાં ખંખીરીને આવીને ઉભા થઈ ગયા, એમાં તો કાંઈ વળેલું નથી. દુનિયા આસન તો લેવા દોડે છે, સાહુકાર ક્યાં નો, આ જીવીએ આ જીવીએ આ જીવીએ આ જીવીએ, તારા સિવાય વિશ્વના બધા પદાર્થ તારે જીવીએ, એમાં સાવકારી ક્યારે? આ તો તારું પોતાનું આત્મધન મેળવવાની વાત છે, કોઈ નથી લેવાની. વિચારની નિર્મળતા એ કરી જેને સેવા શબ્દ વાપરા છે, વિચારની નિર્મળતા એ કરી. જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે, કેટલું સરસ છે, અન્ય પરિચય એટલે અન્ય રસ છે, અન્ય પરિચય છે. વિચારની નિર્મળતા એ કરીને શુદ્ધ હેતુથી શુદ્ધ હૃદયથી એ પોતાનું હિત કરવું છે, એટલું જ પ્રયોજન રાખીને, એટલા જ પ્રયોજનના વિચારથી એ વિચારની નિર્મળતા છે. તો જેમાં બીજી ફેરફેર છે, કાંઈક નામ કાઢવું છે અને કાંઈક ગણાવવું છે અને કાંઈક લોકો આ દ્રષ્ટિએ મને જોવે તો સારું એવી કાંઈક ઊંડે ઊંડે પણ વિચારે વગર વિચારે કાંઈ પણ લાલસા રહે છે, એ બધી લાલસા કહેવાય, એ વિચારની મલિનતા છે. એથી રહી વિચારની નિર્મળતા એ કરી. જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે નથી. આથી તો હવે કેટલું કે કોઈ સુધી નથી દીધા કે તું અહીં સુધી આવ્યો છે. હવે એક આટલી વાત અમારી માન કે એક તારા હિતના પ્રયોજન સિવાય બીજી વાતના હેતુ કારણ બીજું કાંઈ વિચારીશ નહીં. આમાં ફક્ત મારું હિત કેમ થાય એટલું જ મારે કામ છે, બીજું કાંઈ મારે કામ નથી. આમ છે તો હમણાં જ અને સહજમાં જ વસ્તુ, સહજમાં એટલે તમે કઠણ પડશે, તમે કઠણ નહીં લાગે, અઘરું નહીં લાગે, સહજમાં જ અને હમણાં જ એટલે શીઘ્ર જ થોડા જ અલ્પકાળમાં આજ આત્મજીવ પ્રગટ છે એટલે તમે સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. અને એ તો નિયમ છે કે કોઈ જીવ ખરેખર પ્રયત્નવાન થાય છે તો એને 6 મહિનાથી લાંબો કાળ લાગતો જેથી આ એનો સીધો હિસાબ છે. એથી જેટલો લાંબો કાળ લાગ્યો તે લાગે છે તે બધું વિપરીતતાને લઈને થઈ ગયું, એમાં કોઈ પણ થયું નથી, એમાં શંકા કરવા જેવી વાત છે. એ વિશે કેટલો હેપી લઈ ગયા છે આ તમે ચોખ્ખી વાત બતાવી દઈએ છે કે એક વિચારની નિર્મળતા એ કરીને આ તો જોવા શ્રીમદજીના વચનો છે કે એમાં એની ગંભીરતા એવી છે કે ખરેખર જી આ લાઈનમાં પ્રવેશી જાય એવું તો હમણાં જ એને સહજ રીતે આત્મજીવ પ્રત્યે અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિસ્તૃત છે અને આ જીવ તેથી અનાદિકાળનો હિંસત્વ થયો હોવાથી હિંસત્વ એટલે અપુરુષાર્થ પુરુષાર્થ વગરનો સંયોગ ને સુનો અને સંયોગ તરફના ફરજ યોગ એનો ઘેરાવો ઘણો છે. આ કરું આ કરું આ કરું આનું કરું આનું કરું અને અનાદિકાળનો યુક્ત એ બાજુના પરિણામથી હું શકું એટલે ઓછી શક્તિ જેની પર્યાયમાં થઈ ગયું છે એવો પર્યાયમાં શક્તિ જેની ઘટી ગયું છે એવો થયો હોવાથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે આ એનું સાધન લીધું છે. અનાદિકાળનો પોતાની શક્તિઓને અહીં નાખી છે. બારમા પણ અસત પ્રસંગમાં ઘેરાવો 24 કલાકની પ્રવૃત્તિ ઊભી છે, ઊંધી પણ એની પ્રવૃત્તિ છે. અસત પ્રસંગ મને આરામ મળશે, જો હું નહીં આવે તો મને આરામ મળશે નહીં. આરામ એને ક્યાંથી લેવો છે? આત્માની શાંતિમાં આરામ પીડ્યો છે, એને છોડીને બીજો ક્યાંથી આરામ લેવો છે? જૈન બને તેમ એ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને આને એમાં તો ઘણી સુધી છે. આ તો ચિંતામાં લઈએ છે. સત્સંગ એક એવી ચીજ છે કે જીવ જીતો હોય તો એની ભૂલ એને જણાય આવે, એવો પ્રકાર સત્સંગના યુગમાં બન્યા કરે છે. એટલે એટલે વિચાર કરતો હોય અને મંથન કરતો હોય, એમાં ભૂલ થતી હોય તો કદાચ એને એની ભૂલનો ખ્યાલ ન પણ આવે તો ત્યાં રોકાવાય છે. પણ આપસની જે ચર્ચા વિચારણાનો જે અથવા તત્વના વિષયમાં જે ઉવાજો છે એ સત્સંગના યુગમાં થાય છે. એવો પ્રસંગ છે કે તેનો આશ્રય કરતા કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈને વિચાર દશાને પામે. એટલો વિચાર દશાને પામે એમની પણ પુરુષાર્થ યોગ્ય થઈને વિચાર દશાને પામે જાગૃતિ લીધી છે. સાથે વિચાર અને જાગૃતિ પૂર્વકનો વિચાર બધી જુદી જુદી ચીજ છે. જ્યાં યથાર્થતા છે ત્યાં એટલો વિચાર નથી, પણ કઈક જાગૃતિ આવીને એ વિચાર દિશામાં પ્રવર્તે અને પ્રવેશ. બાકી તો જે કોઈ ઉદય અનુસાર તત્વજ્ઞાનનું ક્ષેત્ર હોય તો ઠીક છે, ચાલો નવરા થઈ ગયા છે, હવે કાંઈ વાંધો નથી. આ વાંચીને આ સાંભળ્યો અને આ વિચારો તો એનો વિચાર પણ કર્યા કરે, પણ અંતર જાગૃતિ ન હોય ને વિચાર કર્યા કરે તો એ પરલક્ષી મનાશ્રિત વિચારધારા એને ખરેખર પરમાર્થ સુધી લઈ જતી નથી. એ એમાં વાત કહે છે. જે પ્રકારે અનિત્યપણું અસારપણું આ સંસારને અત્યંત બને ભાષે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. આ ફરજ પણ બધું અનિત્ય છે એમ કે છે, અનિત્ય છે ને અસાર છે એમ કે ઠીક. એ કાંઈ તો ગમે એટલી મહેનત પર કોઈ કાયમ રહે એવી કોઈ પરિસ્થિતિ છે? અંતર જાગૃતિ માટે અમે વિજ્ઞાન અથવા લક્ષણથી લક્ષ ઉપર નો એક પ્રયોગાત્મક અભ્યાસ કરવો. કેમ કે જે જ્ઞાન તો જ્ઞાન લક્ષણથી જુદું પાક છે ને. મને તો જ્ઞાન માત્ર થાય છે સિવાય કોઈ સંબંધ, જ્ઞાન થયા સિવાય પર સાથે તો મને કાંઈ સંબંધ છે નહીં. એમ જ્ઞાનને અવલોકીને જ્ઞાન થયેલું છે એના અવલોકન પૂર્વક એ ભિન્ન પડવાનો પ્રયત્ન કરે કે હું એક આત્મા છું ને જ્ઞાન નહીં છું ને સિવાય હું કાંઈ નથી, તો એ પોતાને હું શું છું એની જાગૃતિ આવી, એના ખ્યાલમાં એના ધ્યાનમાં પ્રવૃત્તિ થઈ, એ જાગૃતિ આવી છે. અથવા એ જાગૃતિ આવતા વિશેષ વિશેષ પ્રકારે પોતાના દોષો પણ જણાવવા, એ જાગૃતિની ચિંતા. કેમ કે નુકસાન છે ને, તો નુકસાનમાં માણસ જાગૃત છે, લાભમાં માણસ જાગૃત છે. જ્યાં લાભ નુકસાનનો પ્રસંગ છે ત્યાં જીવ જાગૃત થઈ જાય છે, તો ત્યાં એમને જવા દે સાયન્સ નથી આવતા. લાભ થવો છે તો લાભ થશે, નુકસાન થવું છે નુકસાન થશે, આપણે કાંઈ ધ્યાન રાખવું એમ કોઈ જવા દે છે. એ છે જરા વિસ્તાર વાળો વિષય છે. સામાન્ય રીતે પોતાને પોતાના દેહ સંબંધીનો રાગ હોય ત્યાં સુધી મા બાપ ને ત્યાં સુધી એને એના વડીલો પ્રત્યે સજ્જનતાનો જ વ્યવહાર રહે અને અસજ્જનતાનો વ્યવહાર થાય. આ સિદ્ધાંત છે. સજ્જનતા પણ છોડે, અસજ્જનતા પણ કરે અને અસજ્જનતા રાખીને એમ કહે કે મારે તો તત્વને પામવું છે, તારે શું કરવું છે, તારું બાનું છે, પેલું નહીં કરવા માટેનું તારું બાનું છે, બીજું કાંઈ છે. એમાં એવું છે કે ભાઈ એવું જ કોઈ અપૂરો વૈરાગ આવે છે કે જેમાં દેહ સંબંધી પણ એને ઉપેક્ષા રહે છે, ત્યારે પણ એ વિનંતી કરે છે કે હવે મને નિવૃત્ત થવા આપ, મને મુક્ત કરો. કદાચ તમારા રાજનિવસ્થને મુક્ત નહીં કરો તો પણ હું રહી શકીશ નહીં, એમ વાત છે. પણ પોતાની જરૂરિયાતમાં પૂરી સાવધાની રાખે અને બીજાની જરૂરિયાતમાં એમ કે મારે તો આ કરવું છે એટલે આમાં હું મારે લબ્ધતી નથી, એ વાતને મેળ ખાતો નથી. એટલે પોતાના સ્વરૂપ તરફની પ્રગતિ કરી શકે છે એવું જ એવું બની શકતો સમય જાય છે. એનું કારણ આ છે, જ્યારે જીવને પોતા સંબંધીનો રાગ હોય છે બે વાગે વગેરેનો, ત્યારે સાથે સાથે એને બીજા સંયોગમાં પણ એને એડજસ્ટમેન્ટ બધું કરવું પડે. એમાં બીજો ઉલાળીઓ કરીને આયા બરાબર રાખે તો પછી આયા એનું અંદરનું પરિણામ કામ કરશે. એ તો બધો વિષય છે, એ તો ધર્મના ક્ષેત્રમાં જેવી કુટુંબની ફરજ છે, મા બાપ પ્રત્યેની ફરજ છે, એવી ધર્મ પ્રત્યેની ફરજ છે, ધર્મના કાર્ય પ્રત્યેની ફરજ છે. ઘણા કહે છે ને આ અમારે કાંઈ કુટુંબ પ્રવૃત્તિ જોઈએ નહીં, અમારે તો કુટુંબ ચતુર્નામ બરાબર છે. તો એમ પણ એવી રીતે વાતને સુસંગતતા રહેતી, એટલે બહુ ન્યાયનો વિષય બહુ જૂનો છે અમારે. અને એ તો વ્યક્તિગત રીતે પોતાના પરિણામોનો વિવેક એને પોતાને કરવાનો હોય છે. ફરજ તો એ રસ્તી બજાવે તો એને અસક્ષમ કહ્યો છે, પણ એને એનો રસ નથી. એક અસજ્જનતા સુધીના એના કઠોર પરિણામ થતા નથી, કરવા જેવા નથી, એ રસ લેવા કરતા પણ વધારે નુકસાનના કારણ છે પોતાના જ પરિણામ, એમ જાણીને એડજસ્ટમેન્ટ કરે છે. એ ફરજ છે ને એ તીવ્રસ્ત છે ને એને બધાને એને સુખી કરી દેવા છે, એ પ્રકારનું છે. જરાક જૂનું વિષય છે. અવિચારે કરીને પ્રવર્તે અને માને કે અમે મુખ માર્ગમાં આગળ વધવા માગ્યું નથી એટલે કાંઈ કરીએ છીએ, તો એમ પત્તો ખાઈને કોઈ પણ એના પ્રસંગમાં એ સજ્જનતા ચૂકે અને એમ માને કે પરમાર્થ બાજુ જોઈએ છે એને કોઈ રીતે મેળ ખાઈ ને એવી ઘટે છે, હોય જ ને ન હોય તો એમાં ફેર કંઈક મોટો છે. ભલે દુઃખદ ફેર ઓછો દેખાય તો પણ ફેર કોઈ લાંબો છે, એનું એ લક્ષણ પછી થાય. Mm-hmm. પત્ર તો લાંબો છે. બે માં રસ ન રાખો, રસ તો એક માં જ રાખો. બીજી પ્રવૃત્તિ ન શક્ય કરવી પડે તો બીજો કોઈ વિષય થયા. નૈતિક સુગમતા છોડવાનો પ્રસંગ આવે એટલે હદે નહીં જવા માટે પ્રવૃત્તિ કરવી પડે તો એ કાંઈ રસથી પ્રવૃત્તિ નથી, એ તો અરસ પરિણામે એની પ્રવૃત્તિ થાય. એક રસથી ઊંઘીને પડવું અને એક એને આમ કરવાથી પરિણામ વધારે નીચલા સ્તરમાં ચાલ્યા જાય છે, એના કરતા તો આપનું ધ્યાન છોડાવવા માટે આપી દેવું, દંડ ભરી દેવો, એ બીજો વિષય થઈ જાય છે. હું તો આપનું અહીંયા આટલું કર્યા વગર આપણે નીચેના સ્તરમાં જઈને પૂછાયું હું નથી, નહીં તો એના પરિણામ નીચેના સ્તરમાં ગયા છે. ખરેખર એમ માને છે કે મેં તો આ સંસારિક પ્રવૃત્તિ ઘટાડવા પ્રયાસ કર્યો છે, પણ ખરેખર તો એના પરિણામ વધારે નીચા ગયા છે. એનો એનો ખ્યાલ ને વિવેક રહેતો નથી. એ પ્રકાર છે તો બહુ ઘણા પડખાનો વિષય છે, બહુ પડખા ચોખ્ખા એમાંથી થાય એમ છે, લાંબો વિષય છે.